તારીખ 21-10-1997, ડાયરીના બોલ નંબર 363 અને 334 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 128.
પ્રયોજનભૂત તત્વની ધારણા કરે છતાં અંતર્મુખ દ્રષ્ટિને લક્ષ્ય ન કરે તો તેને પ્રયોજનભૂતને અપ્રયોજનભૂત રૂપે જાણ્યું છે. કેમ કે ધારણા કરી પરલક્ષી. યથાર્થતામાં તો શું છે કે પ્રયોજનભૂત હોય એનો તદનુસાર પરિણામ ચાલુ થાય. નહીતર ખાલી ધારણાનો વિષય થઈ ગયો. હું તો પહેલેથી એક વાત સમજમાં હોય કે જે વાત વાંચવા સાંભળવા મળે છે એ મર્યાદિત છે અથવા એક કામનો આઉટલાઈન જ છે. પછી તદનુસાર આપણે પ્રયોગ કરીએ, પરિણામનો પ્રયાસ કરીએ ત્યારે જ એ વાત બરાબર સમજાય છે. જેમ કે સાયકલ કે સ્કૂટર ઉપર બેલેન્સ રાખવું, તો બેલેન્સ રાખવું એ આઉટલાઈન છે. પછી કેમ બેલેન્સ રાખવું તો તમે પ્રયાસ કરો ત્યારે જ સમજાય કે બેલેન્સ કેવી રીતે રાખી શકાય. ક્યાં સુધી ન સમજી શકાય એટલે જે વાત છે એમાં તો મર્યાદિત જ આઉટલાઈન આવે છે. આ વાત પહેલેથી સમજમાં આવવી જોઈએ. એટલે જે ધારણા કરી લઈએ છે અને એ પ્રમાણે અનુસરણ નથી કરતા એવા જે મુમુક્ષુ છે એ એનાથી સંતુષ્ટ છે ધારણાથી. હવે એમાં એમ થવાનું પણ એક કારણ છે કે મોટાભાગના મુમુક્ષુ અને સમજવામાં જ તકલીફ પડે છે. ઘણી વાતો સમજાતી નથી હોતી શાસ્ત્રને. આ નળીનો વિષય છે. એવા ઘણા વિષયો એવા છે કે સમજાતા જ ન હોય. એટલે એ સમજવાની માથાફોડમાંથી જ ઊંચા ન આવે. પ્રયોગ તો કરે કેવી રીતે બુદ્ધિ હોય એટલે સમજી શકે એવું નથી. બુદ્ધિ સરળ હોય તો સમજી શકે. સોનગઢમાં નાના છોકરા પણ એમ કે ભાઈ બરાબર છે, દેહ અને આત્મા ભિન્ન છે માટે આત્મા શરીરનું ન કરી શકે. એ આપણે ત્યાં સોનગઢમાં એ વાત અઘરી ન કહેવાય, પણ મોટા મોટા પંડિત આવે એને અઘરી લાગે. તો પછી આત્મા પૂજા કરે એમાં સ્વાહા ન કરી શકે એમ. અષ્ટદ્રવ્ય પૂજા આત્મા ન કરી શકે એમ. તો પછી શાસ્ત્રમાં શું કરવા કીધું છે? શાસ્ત્રમાં ખોટું કીધું, એ વ્યવહાર સાચો, એ વ્યવહાર નથી આપણો. શું એ જે ઘૂસી ગયો એનો જે દ્રષ્ટિકોણ બેસી ગયો હોય એ દ્રષ્ટિકોણથી બીજી વાત આવે એટલે જલ્દી ન બેસે. એ પંડિત છે ને બુદ્ધિવાળો છે ઘણી વાર. આપણે ત્યાં બાળકો પ્રશ્ન ન પૂછે એવા પ્રશ્ન પંડિતો જયારે આવીને પૂછે ત્યારે બધા હશે. પછી ના પાડવી પડે ભાઈ વસ્તુ નહીં, માણસને ખરાબ લાગે, મારી મશ્કરી થાય. આબરૂદાર પંડિત પ્રશ્ન એવા પૂછે કે આપણે ત્યાં એમ થાય કે હાસ્યાસ્પદ લાગે. એવું બનતું. એટલે સમજણ માં જ મોટા ભાગના ને તકલીફ પડે છે. જેને સમજાઈ ગયું એમ કરતા કરતા પૂર્ણ વિરામ મૂકી દે છે, એ નવી ભૂલ કરે છે. જે સમજાણું એનું પરિણમન કેમ મારામાં થાય એનો પ્રયત્ન પોતે ચાલુ કરે. ઊંટો ક્ષોપસમ છે, મિસકોન્સેપ્ટ છે. એવું છે, પોતાનું જે પારમાર્થિક પ્રયોજન છે એ પ્રયોજન પ્રયાસ વખતે સમજાય એવું છે. એમને ઉપર ઉપરથી સમજાય, ઠીક છે સમજાઈ ગયું, એ ભૂલ નવી કરે છે પાછી. એ તો મોટા ભાગના ને સમજાતું નથી, સમજાય છે એ પૂર્ણ વિરામ કરીને નવી ભૂલ કરે છે, એટલે પ્રયાસમાં આવતા નથી. સમજાણો એ તો ઠીક છે, અમુક યોગ્યતા ને લઈને સમજાણો, પણ એના ઉપર પૂર્ણ વિરામ મૂકવા જેવું નહીં, પ્રયત્ન ચાલુ કરવો
જોઈએ.
મર્યાદા થઈ ગઈ તમારા ક્ષોભ સમની ને તમારી યોગ્યતાની એક મર્યાદા થઈ ગઈ. શું બાકી ખરેખર સમજણ ક્યારે આવે કે પોતે પ્રયત્ન કરે ત્યારે. હવે જીવ સમજવા છતાં પૂર્ણ વિરામ કેમ મૂકી દે છે અને આગળ પ્રયત્ન કેમ કરતો નથી, કે ત્યાં પણ દર્શન મોહનું બળવાનપણું છે. તેમ થવાનું કારણ દર્શન મોહનું પ્રાબલ્ય છે. એટલે સમજણને એ રોકે છે પ્રયાસ કરવામાં. દર્શન મોહ છે એ પ્રયાસ કરવામાં એને આડો પ્રતિબંધ આવ્યો. સમજણ રહીએ પ્રયાસ ન થયો, દર્શન મોહ બળવાન છે એમ સમજ્યું. પ્રયોજનભૂત તત્વને જાણતા અને પ્રયોજનભૂતપણે લક્ષમાં લેતા દર્શન મોહ ટળે, અવશ્ય ગળે. પ્રયોજનભૂત તત્વ તો દર્શન મોહ ગાળવાનો જ મુદ્દો છે. એ દર્શન મોહ ગાળવાને બદલે એને ધારણામાં પેક કરી દીધું, ચાલો મને સમજાઈ ગયું, ચાલો આપણને સમજાઈ ગયું. જો સ્વરૂપ પ્રાપ્તિની યથાર્થ ભાવના હોય તો આવો પ્રકાર ન થાય. લેકિન પણ શું લીધો એમાં ભાવનાની ખામી. ભાવના એક એવી ચીજ છે યથાર્થ હોય તો, કે સાકાર ન થાય ત્યાં સુધી એનો પ્રયત્ન ચાલ્યા વગરનો રહે. અને જો યથાર્થ ન હોય, યથાર્થ ન હોય પડતું મૂકી દે, મારી તો ભાવના હતી પણ શું થાય, હવે કઈ ને કઈ બાનું પકડાઈ જાય. એટલી ધારણા પ્રાય અભિમાનને ઉત્પન્ન કરે છે. પછી એમાંથી શાસ્ત્રીય અભિનિવેશ ઉત્પન્ન થાય. એ ધારણા થઈ એમાંથી હું સમજુ છું એ વાત એમાંથી ઉભી થવાની. તાત્પર્ય એ નીકળે છે કે પ્રયોજનભૂત તત્વો સમજાઈ જાય એથી ક્યાંય સંતુષ્ટ થવાનો નથી. એ પ્રમાણે પોતે પ્રયાસમાં લાગ્યો કે નહીં, કેમ કે આમાં તમારા માટે બે સ્ટેજ છે, સમજવો અને સમજીને અમલીકરણ કરવું. ત્રીજી વાત તો છે નહીં, પછી એક વાત શું કરવા અધૂરું રાખું એક વાત માટે, જયારે બે જ વાત છે કે સમજીને અમલીકરણ કરવું. તો સમજીએ એટલે સમજવાનો તો રોજ પ્રસંગ છે, આપણે સત્સંગ છે એટલે સમજવાનો રોજ પ્રસંગ છે. જે વાત છે એ બીજી બાકી રહી છે, ત્યાં વજન જવું જોઈએ, ત્યાં વજન જવું જોઈએ. નહીંતર પછી એમાંથી બીજી ગડબડ શરૂ થશે. જો આગળ નહીં ચાલો સમજ્યા પછી તો અહંભાવ આદિ સમજું છું એ વગેરે પ્રકાર ઉપરથી આ વગેરે નહીં, વળી નુકસાનનો વેપાર ચાલુ થશે. આગળ ચાલવું જ રહ્યું, સમજીને આગળ ચાલવું જ રહ્યું. તમે એક એવા ટર્નિંગ પોઈન્ટ ઉપર આવ્યા છો કે ક્યાં તમે આગળ ચાલો તો તમારું કામ થઈ જાય, નહીં તો તમે પાછળ જઈને તમારું બગડવાનું. સારું તમારું આમ વાત છે. ભાવના નહીં, યથાર્થ ભાવના કા અભાવ હોને છે ફિર આગે કામ નહીં કરતા. જૈસે હમકો પ્યાસ લગી, હમકો જ્ઞાન હુઆ કે પ્યાસ લગી, કંઠ સુખતા હૈ, જીભ સુખતી હૈ, તો બેઠે રહેતે ક્યાં? પાણી લેને કે લીએ કુછ ને કુછ પ્રયાસ કરતે કે નહીં કરતે? જો ભાઈ ખડા હોકર કે ત્યાં પાણી હૈ, વહાં સે પાણી લે લો, યા મંગા લો, યા કુછ ભી. ક્યું કે અપન જરૂરત હૈ, સમજ કરકે બેઠ નહીં રહેતે, બેઠે નહીં રહેતે. એસે યે બાત એસી હૈ કે અપની જરૂરત કે કારણ સે હમ સમજ દેખો બેઠે. અભી સમજને સે કોઈ જરૂરત તો કે તો પૂર્તિ હોઈ નહીં, અમલીકરણ કરને સે પૂર્તિ હોતી હૈ. ઇસલિયે આપણે કો પહેલે સે ખ્યાલમાં હોના ચાહીએ કે તો હમ સમજે હૈ વો બાત અધૂરી હૈ, અમલીકરણ કી બાત બાકી રહેતી હૈ. બસ
પરિભ્રમણ નું કારણ છે એમાં વાતે વાતે જાય છે, એમ છે. તે ધર્મ સાધન કરતા કરતા, તત્વાભ્યાસ કરતા કરતા, બીજું કરે એમાં તો થાય, એમાં શું નવાય છે? કેમ કે પર્યાય બુદ્ધિ છે એટલે અનુભવ કરવાનો. સાચી સમજણ કરતા કરતા, પ્રયોજનભૂત ની સમજણ કરતા કરતા ધારણામાં બી વધે તો થઈ રહ્યું. એટલે પહેલેથી લક્ષમાં હોવું જોઈએ, જે સમજાણું એનું અમલીકરણ તરત ચાલુ કરવાનું છે મારે, જેવું સમજાણું તેવું એનું અમલીકરણ તરત ચાલુ, મને જે લાગવું પડે એ મારે તરત ચાલુ કરવું છે, મને જે લાગવું પડે એ તરત ચાલુ, અને જેવું જોઈ પદ્ધતિમાં આવી ગયા, આ એક બહુ સારી પાત્રતાનું લક્ષણ છે કે સમજતા આવે તેનું અમલીકરણ કોઈ જીવ કરે, એ બહુ સારી પાત્રતાનું લક્ષણ છે, અને જોઈ પ્રમાણે કામ ચાલુ થાય તો એનું રિઝલ્ટ ચમત્કારિક આવવાનું, અનએક્સપેક્ટેડ તમારી ગણતરી બહારનું રિઝલ્ટ આવવાનું, સારું એવું સરસ રિઝલ્ટ આવવાનું, તો આ વિષય છે, કામ એવું છે પાછો, એટલે એ પ્રકારે જ એ પ્રકારમાં જ આવી જવું જોઈએ. સ્વાધ્યાયમાં બેઠા મારે કામની ચીજ કઈ આવી, મારે ધ્યાન એના ઉપર રાખવાના, અને જે મારે કામની આવી એનું મેં કામ ચાલુ કર્યું કે નહીં, મારે તરત ચાલુ કરવાનું છે. પત્ર માં લખ્યું છે કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર મળ્યા, સાચું સમજાવનાર સત્પુરુષ મળ્યા, છતાં આ જીવ કામ કરતો નથી, મહામોહની નું બળવાન પણ છે, એવા શબ્દો વાપર્યા છે, મહામોહની કહ્યું કે દર્શન ગુરુ કહ્યું, એનું બળવાન પણ છે, એમ શબ્દ લીધું, મુમુક્ષુ માટે એ શબ્દ વાપર્યા છે, બીજા માટે નથી વાપર્યા, તને તો છૂટવાના નિમિત્ત બરાબર મળી ગયા લક્ષ્મણને ગાળવાના, હવે તું નથી ગાળતો એનો અર્થ કે તારો મોહ પ્રબળ છે તો જ ઓવરટેક કરશ, તો એ બધાને તો ઓવરટેક ક્યારે કરશ, કે વિરુદ્ધ બળવાન વિપર્યાસ બળવાન છે ત્યારે, સુખી વાત થઈ ગયો ન થાય, એટલે હવે આપણી ચર્ચામાં આપણે એક નવો સબ્જેક્ટ શરૂ કરીએ, આપણે પરિણામની જેમ ચર્ચા કરીએ છીએ, એમાં પરિણામની ચર્ચાનો જે ડિવિઝન છે કે ભાઈ મને આજના સ્વાધ્યાયમાં કે કાલના સ્વાધ્યાયમાં કે ગમે ત્યારના સ્વાધ્યાયમાં મારા પ્રયોજનને આ વાત આવી હતી અને મેં આ રીતે ચાલુ કરી છે, પછી મેં તરત ચાલુ કરી, મળું કર્યું, શું કર્યું, એ બધી ચર્ચા કરવાની છૂટ છે, એ આપણે એક શરૂ કરો. મને મારો પ્રયોજન ની વાત પકડવામાં આવી કે ન આવી, એટલે એમાં શું થશે કે જે મોટામાં મોટી અત્યાર સુધીની જે ખામી રહી ગઈ છે એ રહી ગઈ છે કે માણસ સત્સંગ સ્વાધ્યાય કરે છે પણ મારા પ્રયોજનની વાત કઈ આવે એના ઉપર ધ્યાન દેતો નથી, એ ધ્યાન દેવાનું શરૂ થશે, પછી પ્રયોજનભૂતમાં વાત મને મારી મારા પ્રયોજનની પકડાણી તો પણ મેં કામ ચાલુ કર્યું કે ન કર્યું, કે ધારણાની તિજોરીમાં મૂકી અને પાછી તો મને નુકસાનનું કામ મારે પ્રારંભ નુકસાનનો થશે, ત્યાંથી નુકસાન થવાની શરૂઆત ત્યાંથી થઈ જશે, આપણે એક સબ્જેક્ટ ઉમેરીએ. તો એ એક પ્રગતિનું કારણ થશે. કેમ કે એમાં પ્રયોજનની દ્રષ્ટિ કેળવાય છે અથવા પ્રયોજનની દ્રષ્ટિ સાધ્ય થાય છે. આપણે સ્વાધ્યાય ઘણા વખતથી કરીએ છીએ. બરાબર લેફ્ટ રાઈટ લેવાનો ટાઈમ આવી ગયો. હા, કામ કરો છો કે નથી કરતા? કે હમણાં આપણે ઘરે વી જવાનો એને કામ ન કરવું હોય એનું તો પછી આવું નકામું થાય. આવું નવું સરખું થયું ને, અને કાં તો નુકસાનનો ધંધો શરૂ કરશે. મને સમજાઈ ગયું, મને સમજાઈ ગયું, મને સમજાઈ ગયું.
નુકસાન
કેવી રીતે થાય ગયો?
નુકસાન આ રીતે થાય, અમે ભાઈ શ્રી સામે અમારા વર્ણન કરીએ છીએ, અમે કારમાં લાગી ગયા એનો અભિમાન થવાની શક્યતા પણ.
આપણે તો ઓપરેશન કરવા તો બેઠા છીએ. પૂછ્યું તું હું શું ઉઘાડ સારો ને સમજતા હતા સારી રીતે. હા, પછી પોતાને સમજણ બતાવવા માટે જ પ્રશ્ન કરે, પ્રશ્ન કરે રોજ, અને ચાલુ સ્વાધ્યાયમાં બે ચાર વખત કરે. પણ એ પોતે આટલું સમજે છે એવું એની અંદર વાત આવ્યા વગર ન હરીએ, એટલે બધા કન્ફર્મેટિવ પ્રશ્નો પૂછે કે આમ જ હોય ને, આ પછી આમ જ થાય ને, આમ જ હોય ને. એટલે કે હું એમ સમજુ છું અને તમે એ કન્ફર્મ કરો. હા, પછી એકવાર કીધું કે પ્રશ્નો આપણી સમજણનું પ્રદર્શન કરવા માટે નહીં કરવા. થઈ ગયા મેં તરત બંધ ત્યારથી. એટલે વાત તો જનરલ એમ ચાલતી હતી કે મુમુક્ષુ જીવ ક્યાં ક્યાં કેવી કેવી પ્રકારે સ્વાધ્યાય કરતા કરતા પણ ભૂલ કરે છે, એમાં અનેક પ્રકારની ભૂલોમાં આ એક લઈ લીધી. જેનું ધ્યાન ગયું એને તરત જીવન થઈ ગયું. એવું છે, તમે ગમે એ કામ કરો યથાર્થ ન કરો તો નુકસાન થવાનું છે. આ તમે રોજ ભલે સત્સંગ સ્વાધ્યાયમાં આવો, પણ જો યથાર્થ ન કરો તો એમાંથી ગડબડ થવાની સ્વરૂપ છે. આજે નહીં કાલે એ બાર મોઢું કાઢશે. આજે કદાચ નહીં દેખાય, પણ બાર મોઢું કાઢશે ત્યારે તરત દેખાશે. યથાર્થમાં આવવાનો પ્રયત્ન છે આપણો. હા, ગમે તેમ કરીને યથાર્થમાં આવો તો વાંધો નહીં. યથાર્થમાં આવવા માટે હા આ પ્રેક્ટિસ છે. કેમ કે પર્યાય દ્રષ્ટિ પણ એવી વસ્તુ છે, તમે કોઈ પણ પર્યાય પરિણમો એટલે એનું અહમ થાય છે. પૂજા કરી તો મેં આજ પૂજા કરી, શાસ્ત્ર વાંચ્યું તો આજ મેં બે કલાક વાંચ્યું. એટલે શ્રી ગુરુએ પહેલેથી લક્ષ કરેલું કે પૂર્ણતાનું લક્ષ કર, એટલે તને કઈ ગણતરી જ ન થાય. પૂર્ણ ન થાય ત્યાં સુધી તારે કઈ ગણવાનું રહેતું જ નથી, અધૂરો રહે ત્યાં સુધી કઈ ગણીશ જ નહીં. કારો કે ટાર્ગેટ પૂર્ણ થવાનો છે, હજી ક્યાં થયું છે, હજી ક્યાં થયું છે, હજી બાકી છે, બાકી છે, બાકી છે, બાકી છે. દરેક વખતે ચાલવાનું, તું જેટલો આગળ ચાલીશ એમાં હારવાર ચાલશે કે બાકી છે, આગળ ચાલ્યો તો હજી બાકી છે, આગળ ચાલ્યો તો હજી બાકી છે, અને એ જ આગળ હાલવાનો. જેને બાકી છે એ ન રહ્યો એ આગળ હાલતો બંધ થશે, એ પાછળ જશે, પાછળ એ પાછળ હાલવા માંડશે. કેમ પરિણામ તો ચાલશે, કે આગળ ચાલે ને ક્યાં પાછળ ચાલે, દિશા ત્રીજી છે નહીં, બે જ દિશા છે, આગળ હાલવું કે પાછળ ચાલવું, તપાસવું પડે પાછળ ચાલે છે કે આગળ ચાલે. અમલીકરણ ની આપણે ચર્ચા તો ચાલે છે, પણ વ્યક્તિગત રીતે એજન્ડા ઉપર એ વાતને લેવાની વાત છે. આપણે પ્રયોજનને પકડીએ છીએ, પ્રયોજનને પકડવા માટે સક્ષમ છીએ, તો પછી આગળની વાતની ક્ષમતામાં કેટલું ચાલે છે. બોલો કેમ થાય. પછી 363 પછી
334 એટલે બેન્દ્રિય સવારને દરેક પ્રયાસની ભૂમિકા યથાર્થમાં નક્કી પ્રયાસની દરેક ભૂમિકા
બધા સ્ટેજમાં યથાર્થતા જરૂરી છે. યથાર્થતા થ્રુ આઉટ હોવી જોઈએ, ફ્રોમ બિગિનિંગ ટુ સમ્યક દર્શન એપ્રોચ થાય ત્યાં સુધી મોક્ષની દરેક ભૂમિકામાં યથાર્થતા આવવી જોઈએ. કેમ કે યથાર્થતા છે એ સમ્યકનું પ્રી સ્ટેજ છે. યથાર્થતા છે એ સમ્યકનું પ્રિસ્ટેજ છે. યથાર્થતાનું ડેવલપમેન્ટ થઈને સમ્યકત્વમાં પરિણમે છે. એટલે સમ્યકત્વના બધા ગુણોમાં સમ્યક છે પરિણમે, સર્વ ગુણાંશ તે સમ્યક. ક્યાંથી આવ્યું સમ્યક, ઉત્પન્ન ક્યાંથી થયું? તે યથાર્થતામાંથી. તમે જોજો જ્ઞાની પુરુષોના વચનોમાં યથાર્થતાનો શબ્દ પ્રયોગ ઘણો આવશે. બેનશ્રીના વચનામૃત લ્યો, કોઈ બી લ્યો, યથાર્થતાનો શબ્દ પ્રયોગ આવશે. કેમ કે બહારનો દેખાવ એક સરખો હોવા છતાં અયથાર્થ પણ હોય, યથાર્થ પણ હોય. શાસ્ત્ર બધા મારે વાંચે છે, શાસ્ત્ર સ્વાધ્યાય બધા સત્સંગ હારે કરે છે. એકને યથાર્થ હોય, એકને યથાર્થ હોય,
એકની જ વાત હોય,
એક જ વાત
લાગે એવું રીતે યથાર્થ
છે. નાખો યથાર્થતા છે એ તો બહુ મહત્વનો ફેક્ટર છે. યથાર્થતા છે એ તો સૌથી મહત્વનો ફેક્ટર છે. એના ઉપર તો એક આર્ટિકલ તૈયાર કરવાનો સિંધ જિલ્લાનો બહુ આગ્રહ હતો. એકાદ વર્ષથી પાછળ લાગેલા હતા અને એને થોડુંક તારણભૂત કરીને રાખેલું છે કે મારી પાસે જ પડ્યું છે. હા, તમારી પાસે પડ્યા છે ને? તમારી પાસે હા, એને કામ હોય પૂરતું ટાઈમ જરાક સરખી રીતે જોઈએ એવો વિષય છે. શબ્દાર્થ નો ભાવ ભાષા વિના કથનનો અભિપ્રાય પકડાય નહીં. કોઈ પણ શબ્દનો અર્થ આપણે સમજીએ એટલું પૂરતું નથી. એનો ભાવ ભાષા વિના કહેનારનો અભિપ્રાય પકડાય નહીં અથવા ઓળખાણ થાય નહીં. માત્ર શબ્દાર્થ કે ભાવાર્થથી, શબ્દાર્થ સમજવાથી કે ભાવાર્થ સમજવાથી હું જીન વચન અનુસાર માનું છું તેમ સમજી બેસવું ન જોઈએ. તો શાસ્ત્ર વચન છે એનો શબ્દાર્થ ને ભાવાર્થ સમજ્યા ને તમને એ વાત સંમત થઈ, માટે હું માનું છું એમ સમજી નહીં બેસતા, એમ અહીંયા કેવું છે. અને ભાવભાષણ થાય એટલે એનું અમલીકરણ ચાલુ થાય. સમજવા માત્ર થી અમલીકરણ નથી થતું, બધાને જો પ્રત્યક્ષ વાત છે સમજે છે તો બધા જેટલા સમજવા બેઠા બધા સમજે છે, ન સમજતા હોય એની ચર્ચા આપણે નથી કરવી. અને સમજતા હોય એને સમજે છે એનું કેમ કામ થતું નથી, એનું એને ભાવ ભાષણ નથી, ભાવ ભાષણ નથી એટલે અમલીકરણ નથી, અથવા અમલીકરણ કરવા જાય ત્યારે એને ભાવ ભાષે, ત્યાં સુધી ભાવ ન ભાષે. એમ અમલીકરણ અને ભાવ ભાષણ એકબીજાના પૂરક છે. કોઈ વખત ભાવ ભાસી જાય એને અમલીકરણ ચાલુ થઈ જાય, કોઈ વખત અમલીકરણ કોઈ કરવા જાય ત્યારે એને ભાવ ભાસે, એમ બે પ્રકાર બને છે. એટલે સમજીને સંમત કર્યું, માટે હું જીન વચન અનુસાર માનું છું એમ સમજી બેસવું નહીં. કેમ કે ભાવ ભાષા વિના જ્ઞાનમાં અન્યથાપણું થઈ જાય ખરું. શબ્દાર્થને ભાવાર્થે સમજાવે તો પણ એમાં કઈ ને કઈ બીજી રીતે પકડાવવાની શક્યતા ખરી. ભાવ ભાષા પછી એ પરિસ્થિતિ રહેતી નથી. એક દ્રષ્ટાંત લઈએ. તરતા કોને આવડે છે પાણીમાં? આવડે તમને? કોઈ કોઈ નથી આવડતું. આવડે છે ને તરતા? તમે ક્યારે છેલ્લા તૈર્યા હતા પાણીમાં? 5-1 વર્ષ થઈ ગયા, બરાબર છે. એ પહેલા
40 વર્ષ
તો 40 વર્ષ પછી તમે તરવા પડ્યા, તમે ભૂલી ગયા હતા તરવાનો કે નહીં? અત્યારે પણ કેમ તરાય એ તમને તમારા ભાવમાં પાસે છે કે નથી ભાસતો? હા, પાસે છે કે નથી ભાસતો? હું 14 વર્ષની ઉંમરે તરતા શીખ્યો, સ્ટાન્ડર્ડ 4th ભણતો હતો ત્યારે. શું અત્યારે 64 વર્ષે એટલે 50 વર્ષ વયા ગયા, કેમ તરાય એનો ભાવ ભાસે બરાબર? એમાં પહોંચીને તો આપણે પાણીમાં પડી ગયા, ફટાક તરવા માંડ્યા, ડૂબ્યા નહીં કાંઈ, સીધા તરવા જ માંડ્યા. હવે એનું કારણ શું કે કેમ તરાય એનું ભાવ ભાષણ છે? કે વ્યાખ્યા તો એમ છે કે હાથ પગ હલાવીને પાણીની સપાટી ઉપર રહેવાનું. પણ જેને તરતા ન આવડે હાથ પગ હલાવે તો ડૂબી જાય, જેને તરતા ન આવડતું હોય એ હાથ પગ હલાવે તો ડૂબી જાય. એ તરી ન શકે, પાણીની સપાટી ઉપર રહી ન શકે, અંદર જ જાય નીચે. એટલે અમલીકરણ કરો તો ભાવ ભાષણ આવી જાય. સીધો ભાવ ન ભાસતો હોય તમને અને શબ્દાર્થ ભાવાર્થ સમજાણો હોય તો તમે અમલીકરણમાં આવો, ભાવ ભાષશે એનો. ભાવ ભાષણ કેમ થાય એની રીત ઠીક. ભાવ ભાષા વગર બધું ન કામ, યથાર્થતા નહીં આવે તો ભાવ ભાષે કેમ? અમલીકરણ કરો તે ચોખ્ખી વાત છે. થઈ ગયું? હેલો, ભલે તમે બરાબર સમજ્યા હોય તો ભાવ ભાષા વિના અન્યથા પણ જ્ઞાનમાં સમજણમાં થવાની પૂરી શક્યતા છે. છેવટે કઈ નહીં તો અન્યથા પણ કેવી રીતે થશે? પરલક્ષ પરલક્ષ સમજાશે, અન્યથા પણ છે. તમારી સમજણ સાચી છે, તમે સમજણને કઈ દેખાડો તો કોઈ ન કહે આમાં ભૂલ છે, છતાં અન્યથા સમજણ છે અથવા યથાર્થ નથી, કેમ કે પરલક્ષ છે. સમજણ સાચી હોવી એક વાત છે, યથાર્થ હોવી બીજી વાત છે. તમારો જે સ્વાદ છે એનું તમને સ્મરણ નથી ગયું. આ તો શું છે, કોઈ કામ કરવાની વાત છે. અમલીકરણ છે એ આપણું અંદરમાં એક પ્રેક્ટિસનું કામ છે, એમ તરવું એ કામ કરવું છે. એટલે એને કળા કીધી છે, તરવાને શું કીધી છે? કળા કીધી છે. તમે પેઇન્ટિંગ નહીં જાણતા હો, પ્રિન્ટર હોય એના માઇન્ડમાં પહેલા આખું પિક્ચર ફ્રેમ થઈ જાય, પછી પીછી કે ગરમ પેન્સિલ કે જે હોય ચાલે. કેમ કે એ પણ એક કળા છે. કળા કયો કે ટેકનિક કયો, એ પણ ટેકનિકલ સાઈડમાં એમ જ છે. જેને જે ટેકનિકલ કામ આવડતું હોય એને એને એનો ભાવ ભાષણ હોય પછી કામ કરી શકે. એમ આત્મજ્ઞાન કરવું એ જ્ઞાન કળા છે, ઇટ્સ અ ટેકનિકલ સબ્જેક્ટ અને હાઈલી ટેકનિકલ છે. તેથી ભાવભાષણ માટે હે ઉપાદેય તત્વોને ચાલતા પરિણામમાં પ્રયોગ કરીને, જે હે હોય તે હે ને ઉપાદેય તો ઉપાદેય, બે અમલીકરણ કરીને પરીક્ષા અથવા ચકાસણી કરવી જોઈએ. કેવી રીતે? અમલીકરણ કરીને, હે ઉપાદેય તત્વોને ચાલતા પરિણામમાં પ્રયોગ કરીને, એટલે અમલીકરણ કરીને ચકાસણી કરવી જોઈએ કે ભાવભાષણ આવ્યું કે નહીં. વિદ્વાનને પ્રશ્ન પૂછો તો કે ભાવભાષણ ની વાત કરો તો એવું કઈ આવતું જ નથી, કે ગુરુદેવના પ્રવચનમાં એવું કઈ આવતું જ નથી. ગુરુદેવ બહુ જ વજન દઈને ભાવભાષણ ની વાત કરતા હતા. ટોડરમલજી પણ બહુ વજન દઈને વાત કરે છે, મોક્ષમાં પ્રકાશકો માંથી આધાર લેતા હતા કે ભાવ ભાષવો જોઈએ. સ્વરૂપમાં ભાવ ભાષણ ત્યાં થાય, તે સમક્ષ સન્મુખ થાય. પણ તો દરેક સ્ટેજમાં ભાવ ભાષણ લેવું છે. આ પદ્ધતિને પ્રયોગ પદ્ધતિ અથવા અનુભવ પદ્ધતિ કહેવાય છે. આ જે ભાવ ભાષણ કરવાની પદ્ધતિ છે તે અનુભવ પદ્ધતિ છે અથવા પ્રયોગ પદ્ધતિ છે. અનંતવાર સાતમી નારકીય જવાની પરિસ્થિતિ મોજુદ પડી છે. હવે એક તાજબામાં એક વખત ની સાતમી નારકી મૂકો, એક વાજબામાં અનંત વખત ની મૂકો, બીજી વધારે ખરાબ તો નિગોજ છે. નિગોજમાં અનંત વાર રે, ત્યાં જ જન્મ ન્યા જ મરે, ત્યાં જ જન્મ ન્યા જ મરે, એટલું મોટું ભયંકર છે. એની ભયંકરતા ભાષે તો ચિંતા થાય ને, ભયંકર ભાષે તો ક્યાંથી ચિંતા થાય. કે જો હું નહીં સમજુ ભયંકર પરિભ્રમણ માં સપડાઈ જઈશ, કેમ કે વંટોળિયામાં સપડાઈ જાય તો ફેંકાફેંક થાય કે ન થાય, ઘડી ક્યાં જઈને પડશે, ઘડી ક્યાં જન્મશે, ક્યાં મરશે, ક્યાં જન્મશે, કઈ ઠેકાણો નહીં. ભાવ ભાસવો જોઈએ. આવી તો ગયું છે કે ભાવ ભાષણ માટે ચોખ્ખું આવી ગયું છે. હે ઉપાદેય વાત જે હોય એનું ચાલતા પરિણામમાં પ્રયોગ કરીને ભાવ ભાષણ કરવું, ચકાસણી કરવી, પરીક્ષા કરવી કે ભાવ ભાષણ કરવું જોઈએ. વાત તો ચોખ્ખી આવી ગઈ છે.
Yeah.